તારીખ 1-8-1992 શ્રી સમયસાર ગાથા 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 28
શુદ્ધ સુવર્ણ સમાન જે અનુકૃષ્ટ ભાવ મધ્યમ ભાવ તેનો અનુભવ નથી હોતો. આ એક દ્રષ્ટાંત જે સોનું છે એને પકવવામાં એટલે ગરમી આપવામાં આવે, ઘણી ગરમી આપવામાં આવે ત્યારે તે સંપૂર્ણ શુદ્ધ થઈ જાય એવી જે શુદ્ધ સુવર્ણની અવસ્થા છે એની નીચેની અશુદ્ધ અવસ્થાનો 12 વેલા 14 વેલા 13 વેલા 15 વેલા સોનાની સાથે એને કાંઈ સંબંધ નથી. કેમ કે એ બધી મેલની જેટલી પરિસ્થિતિ હતી એનો નાશ થઈ ગયો છે, અભાવ થઈ ગયો, મેલ બળી ગયો છે અને જેને શુદ્ધ સુવર્ણ મેળવ્યું છે એને અશુદ્ધ સોનું જોતું નથી. શુદ્ધ સોનું મળી ગયું એને અશુદ્ધ સોનું જોતું નથી એટલે અશુદ્ધ સોના સાથે એને સંબંધ નથી, પ્રયોજન નથી. એ દ્રષ્ટાંત સિદ્ધાંતમાં એમ છે કે જે જીવ પોતાના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે એટલે પૂર્ણ શુદ્ધ ભાવને અનુભવે છે એટલે મોક્ષ દશાને અનુભવે છે, તો મોક્ષ દશાવાળાને નીચેની દશાના વ્યવહાર સાથે કાંઈ સંબંધ નથી રહેતો, છૂટી જાય. જેમ કે મુનિરાજ જ્યારે સદમસ્થ અવસ્થામાં હતા ત્યારે શ્રી ગુરુનો ઉપદેશ સાંભળતા હતા, અથવા આચાર્ય મહારાજ જ્યારે સદમસ્થ અવસ્થામાં હતા ગંગર આદિ ત્યારે શિષ્યનો ઉપદેશ કરતા હતા. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ન તો શિષ્યને ગુરુ સાથેનો ગુરુ શિષ્ય સગુણે સાથેનો સંબંધ છે, અથવા છદ્માસ્ત અવસ્થામાં જે કોઈ અક્ષાવેશનું ગુણના વ્યવહાર પાળતા હતા, એ વ્યવહાર પાલનનો કોઈ પણ પ્રકાર ત્યાં રહેતો નથી. બધો વ્યવહાર છૂટી જાય છે, વ્યવહાર આપી જ દશાને પ્રાપ્ત થઈ જાય. એટલે એવા ઉત્કૃષ્ટ શુદ્ધ ભાવને અનુભવે છે તેને પ્રથમ દ્વિતીય આદિ એટલે કે નીચેના ગુણ સ્થાન ને અશુદ્ધ સુવર્ણ સમાન એટલે અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ, સાવ મેલો નહીં, સાધક દશાનો મધ્યમ ભાવ, તેનો અનુભવ નથી હોતો. કેમ કે એ અનુભવ પછી નથી રહેતો. થોડી અવસ્થા શુદ્ધ ને થોડી અવસ્થા શુદ્ધ એવો અનુભવ ત્યાં નથી રહેતો. પૂર્ણ શુદ્ધ અવસ્થાનો ત્યાં સદભાવ છે, તેથી એ દ્રષ્ટાંત છે. શુદ્ધ દ્રવ્યને કહેનારો હોવાથી જેણે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધને સૌથી ઉપરની એક પ્રતિવર્ણ ટીકા સુવર્ણના સ્વર્ણ સમાન હોવાથી જાણે લોકપ્રિયનું નામ છે. તેથી પણ સંપૂર્ણ શુદ્ધ એવો જે આત્મા શુદ્ધનયનો વિષય છે અથવા શુદ્ધને જેને કહે છે એનો જે વિષય અચલિત અખંડ એક સ્વભાવ ભાવ છે એનું તો પ્રયોજન છે, એને અવલંબન લેવાનું પ્રયોજન છે, વ્યવહારના પરિણામને જાણવાનું પ્રયોજન છે, એને નિશ્ચયના વિષયને અવલંબવાનું પ્રયોજન છે. બે વચ્ચે ફેર છે, બેને પ્રયોજન કહેવાય, પણ પ્રયોજન પ્રયોજન વચ્ચે ફેર છે. એકમાં અવલંબનનું આશ્રયનું પ્રયોજન છે ને એકમાં માત્ર એ યથાર્થ છે કે નહીં એની ભૂમિકા બહારનો નથી ને એટલું જાણી લેવાનું પ્રયોજન છે, એટલું વધારે એનું પ્રયોજન નથી. સમાન હોવાથી જાણેલો પ્રયોજનવાન છે, જાણેલો પ્રયોજનવાન છે અને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, બે વાત અહીંયા આવશે. તો એ ત્રણેય કાળે એને જાણવું પ્રયોજનવાન છે. મિથ્યા દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ થવા અર્થે સુધર્મનો વિષય જાણવો પ્રયોજનવાન છે અને ચતુર્થ ગુણસ્થાનથી માનીને ઉપરના બધા ગુણસ્થાને એ શુદ્ધનીના વિષયનું અવલંબન લેવું જ પ્રયોજનવાન છે. મિથ્યા દ્રષ્ટિ એમ કહે કે એ બહુ ઊંચો વિષય છે અને અત્યારે મિથ્યાત્મા અમે તો અજ્ઞાન હોય ત્યારે એ બહુ ઊંચો વિષય અમને ન જોઈએ, ન જણાય, ન જાણવો જોઈએ, અત્યારે એનું કામ નથી, અત્યારે ખાલી વ્યવહાર કરીએ, સંભાવ કરીએ એમ નહીં. એ ત્રણેય કાળે જાણેલો પ્રયોજનવાન છે, ત્રણેય કાળે એને જાણવો જોઈએ, જાણીને આશ્રય પણ કરવો જોઈએ. કેમ કે એ આશ્રયનો વિષય તો પોતાનું સ્વરૂપ છે. જ્યાં સ્વરૂપ પોતાપણે જ્ઞાનમાં આવે છે ત્યાં આશ્રય થઈ જાય છે. પોતાપણે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાનમાં નથી આવતું ત્યાં સુધી એ ત્રીજો પુરુષ રહે છે, થર્ડ પર્સન જેને કહે છે. એટલે પોતાપણું આવે ત્યાં આશ્રય થઈ જાય. એટલે મિથ્યા દ્રષ્ટિને પણ સમ્યક દર્શન થવા અર્થે એ જાણવું પ્રયોજનવાન છે અને સર્વકક્ષાના સાધન જીવને તેનું એકનું જ અવલંબન લેવા યોગ્ય છે. આ ત્રિકાળી સિદ્ધાંત છે. વ્યવહારના જે સિદ્ધાંત છે એ ગુણસ્થાન અનુસાર છે. મનુષ્યનો આવો વ્યવહાર હોય તો સાધન સ્થાનનો વ્યવહારની મર્યાદા આ છે, સંતોષ સ્થાનના વ્યવહારની મર્યાદા આ છે, છઠ્ઠા સાતમા સ્થાનની વ્યવહારની મર્યાદા આ પ્રકારની એ વગેરે એમાં અપેક્ષિત અથવા મર્યાદિત ભાવો છે. અહીંયા અમર્યાદ પણ એ વાત છે, ફેર આટલો છે. પેલું જાણવા જેવું છે માત્ર તે કાળે એટલે પોતાની સાધક અવસ્થા કાળે અને આ ત્રણેય કાળે અવલંબન લેવા યોગ્ય છે. સર્વ સર્વ કાળે અવલંબન લેવા યોગ્ય છે. જેણે અચલિત અખંડ એક સ્વભાવ ભાવ રૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધ નહીં. એને શું છે કેવો જ્ઞાન ને શુદ્ધ નહીં કહી દીધો છે. જીવજ્ઞાનને નહીં નથી હોતા, પણ જીવજ્ઞાનનો વિષય પૂર્ણ આત્મા છે અને પોતે પણ પૂર્ણપણે એને અવલંબે છે, એટલે એવો શુદ્ધ નહીં. સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા સમાન હોવાથી, એટલે પૂરેપૂરો શુદ્ધ પર્યાય હોવાથી, તે જાણેલો પ્રયોજનવાન છે. એને જાણવું જોઈએ કે શુદ્ધ પૂર્ણતાનું ધ્યેય, પૂર્ણ શુદ્ધ શું છે એ જાણવું જોઈએ કે આવી પૂર્ણ દશા મારે પ્રાપ્ત કરવી છે, એવી પૂર્ણ દશાને મારે ગ્રહણ કરવી છે, ત્યાં સુધી મારે પહોંચવું છે, એમ એ જાણેલો પ્રયોજનવાન છે. દેખે પરમ જે ભાવ તેની શુદ્ધ ને જ્ઞાન કરી જશે, તો શુદ્ધ ને અહીંયા કયો લીધો, પૂર્ણ શુદ્ધિ લીધી. જે પોતાના શુદ્ધાત્માને જુએ છે એને પરિપૂર્ણ શુદ્ધિ છે, એ ચરમ સીમાએ આમ પહોંચવાનું છે એ એને જાણવું જોઈએ. આ મારું પૂર્ણ શુદ્ધિનું ધ્યેય છે, પૂર્ણ શુદ્ધિ મને ખૂબ જ થવી જોઈએ. પરંતુ જે પુરુષો પ્રથમ દ્વિતીય આદિ અનેક પાપોને પરંપરાથી પશ્ચિમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે વસ્તુનો અનુકૃષ્ણ મધ્યમ ભાવ તેને અનુભવે છે, ઉલાપણે કહેનાર હોવાથી લીધું છે, અનુભવનાર નથી લીધો. અહીંયા જે અનુભવે છે એટલે સાધક દશામાં છે, મધ્યમ ભાવમાં, એટલે સાધક દશાને જે અનુભવે છે, તેમને છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો, એને પૂર્ણ શુદ્ધિનો અનુભવ નથી હોતો, કેમ કે એ દશામાં પ્રગટ નથી થઈ. તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી વ્યવહારની કોને કહે છે, અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે ગુણસ્થાન અનુસાર, અહીંયા આટલી અશુદ્ધિ છે, આટલી શુદ્ધિ છે, આ ગુણસ્થાને આટલી અશુદ્ધિ છે, આટલી શુદ્ધિ છે, આટલી એક ગુણસ્થાન અનુસાર જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે, એવો વ્યવહાર નહીં. વ્યવહાર નહીં શું છે, શુદ્ધ નહીં તો છે કે પૂર્ણ શુદ્ધિને દેખાડે છે, એનો વિષય પણ પૂર્ણ શુદ્ધ છે. વ્યવહારને અનેક ભાવોને શુદ્ધ અશુદ્ધ ભાવોની મિશ્ર અવસ્થાને દેખાડે છે અને જુદા જુદા ભાવને દેખાડનારા છે, એવો જે વ્યવહારની વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી, તે વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી, એટલે એમાં ચિત્ર વિચિત્રતા છે, એક સરખા પરિણામ નથી. ચોથા ગુણ સ્થાને સંયમ નથી બાહ્ય, પાંચમા ગુણ સ્થાનથી બાહ્ય સંયમ શરૂ થાય છે, છઠ્ઠા ગુણ સ્થાને સંપૂર્ણ સંયમ છે, એવી રીતે અનેક વિચિત્ર એટલે અનેક અનેક પ્રકારના વર્ણમાળા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, ત્યાં કાળે જે કાળે પોતે જે ગુણસ્થાનમાં વર્તતો હોય તે ગુણસ્થાનમાં, અથવા ઉપરના ગુણસ્થાનનું એને જ્ઞાન કરવું હોય તો તે ગુણસ્થાનમાં કેવો વ્યવહાર હોય, તે કાળે તેને કેવો વ્યવહાર હોય, મુનિદશા કાળે મુનિને કેવો વ્યવહાર હોય, મુમુક્ષુની દશા કાળે મુમુક્ષુને કેવો વ્યવહાર હોય, એ તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. એની મર્યાદા તે ગુણસ્થાનના કાળ પર્યંત છે, એમ કહેવાય, એથી આગળ પાછળ નથી. શ્રાવક જેટલી દયાના પરિણામ બહારમાં કરે એથી ઉત્કૃષ્ટ દયા મુનિરાજને વર્તતી હોવા છતાં બહારમાં એ પ્રકારના પરિણામને પ્રવૃત્તિ હતી જ નથી. વિચિત્ર થયું કે નહીં, અનેક પ્રકારનું એ કાળે કેવું હોય એ જાણવું પ્રયોજનવાન છે, એમ કહેવાય. નિશ્ચયને જાણ્યું એટલે હવે અમારે વ્યવહારને કે જાણવાનું કોઈ પ્રયોજન નથી, આ એની સામે વાત કરી છું. નિશ્ચય આ ભાષી ન થઈ જાય જે એની સામે વાત કરી કે અમે તો નિશ્ચયને જાણ્યો છે ને, બસ અમને નિશ્ચયમાં અમે હવે રમીએ છીએ, અમારે નિશ્ચય સિવાય કાંઈ લેવા દેવા નથી. પછી વ્યવહાર ગમે તેવો અનુચિત થાય, એ પ્રકાર બિલકુલ યોગ્ય નથી એમ કહું છું. એ રીતે પોતપોતાના સમયમાં સમયમાં બંને નયો કાર્યકારી છે, ઠીક. પોતપોતાના સ્થાનમાં અને પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. વજન દેવામાં ફેર ન થવો જોઈએ. આપણે અહીંયા સાવધાની આટલી રાખવાની છે કે વજન દેવામાં ફેર થવો, જેટલું નિશ્ચયના વિષય ઉપર વજન જાય એટલું વ્યવહારના વિષય ઉપર વજન જાય, એમ બનવું ન જોઈએ. અથવા એમ થાય તો વ્યવહારના વિષય ઉપરનું વજન વધી જશે, નિશ્ચયનું વજન એટલું ન જોઈએ. વજન દેવામાં એક ઉપર વજન જશે, બે ઉપર વજન નહીં જાય. આ એક કુદરતી મુખ્ય ગૌણ જે સર્વસ્થના પરિણામની અનિવાર્ય પરિસ્થિતિ છે, મુખ્ય ગૌણ થવાની, એમાં આ એક કુદરતી વ્યવસ્થા છે કે કાં તો જીવ વ્યવહાર નિર્ણય વિષય ઉપર વજન આપે, કાં તો જીવ નિશ્ચય વિષય ઉપર વજન આપે. એટલે પુરુષાર્થ તે અનુસાર કામ કરશે. એટલે વાત એમ આવી કે એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે, એટલે એમ કે બંને નયો ઉપર સરખું વજન દેવું જોઈએ એમ નહીં આવવું જોઈએ. વિશેષ નિશ્ચયનું જેટલું જોર હોય એટલે વ્યવહારનું જ્ઞાન થાય, યથાસ્થાને એનું જાણવું થાય, પણ એના ઉપર વજન ન રહે, કેમ કે પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ. જેને પર્યાય દ્રષ્ટિ હોય તે નિશ્ચયનો વિષય જાણે તો પણ એનું વજન વ્યવહાર ઉપર રહે, વ્યવહારની રહે, એને પર્યાય દ્રષ્ટિ મટે નહીં, છૂટે નહીં, અને એની ધર્મની પ્રાપ્તિ થાય. એટલે પોતે જે જગ્યાએ ઊભો છે તે જગ્યાનો વિચાર કરીને એને માર્ગ સાધવાનો રહેશે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિત છે, તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિત છે. તીર્થ એટલે શું આવ્યા કે જેનાથી તરાય તે તીર્થ છે, એવો વ્યવહાર ધર્મ છે, અને પાર થવું તે વ્યવહાર ધર્મનું ફળ છે. તીર્થની સ્થિતિ એટલે પૂર્ણતાએ પહોંચવું. વ્યવહાર ધર્મ છે એ જેનાથી તરાય તે વ્યવહાર ધર્મ છે. હવે આવું આવે ત્યારે પછી પક્ષ કરીને પક્ષ હોય તો મજબૂત થઈ જાય, જોવો વ્યવહારથી તરાય છે કે નહીં. તમારા શાસ્ત્રમાં લખ્યું છે, તમે સમયસારનો સ્વાધ્યાય કરો છો, એમાં લખ્યું છે કે વ્યવહારથી તરાય છે. વચ્ચે આવે છે, વચ્ચે આવે છે, કેમ કે એનાથી તરાય છે કહેવાય. વજનગી તો ખલાસ, વ્યવહાર વ્યવહારના સ્થાને નહીં રહે, વ્યવહાર નિશ્ચયનું સ્થાન પ્રાપ્ત કરી લેશે અને પરિસ્થિતિ સાવ ઉલટી એમ બનશે. એટલે જેનાથી તરાય તે તીર્થ છે, એવો વ્યવહાર ધર્મ છે. એ વાત જરા સૂક્ષ્મ પડે છે, વજન દેવાના વાત સૂક્ષ્મ પડે છે. કથન તો કથન છે, પણ કથનમાં વજન ક્યાં દેવું એ વાત કેવી રીતે આવશે? કેમ કે એ કથનનો વિષય નથી. અથવા એમ કે આયા વજન દેવું ને આયા ન દેવું, પણ કેવી રીતે દેવું એ તો પોતાને વિચારવાની વાત છે. જ્યારે વ્યવહારની વાત આવશે ત્યારે જાણે એની મુખ્યતા થતી હોય એવી રીતે વાત આવે. નિશ્ચયની વાત ચાલે ત્યારે એની મુખ્યતા થતી હોય એવું ચાલે. હવે શું કરવું, બેની મુખ્યતા તો થવાની નથી. એટલે કોની મુખ્યતા થવી જોઈએ એ નીતિ પોતાને નિશ્ચિત થઈ જવી જોઈએ. કાર્યકર્તા કરવાની રીતિ નીતિ છે. જેનાથી તરાય તે તીર્થ છે, એવો વ્યવહાર ધર્મ છે, અને પાર થવું તે વ્યવહાર ધર્મનું ફળ છે. અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે, ધર્મની પ્રાપ્તિ કરવી તે તીર્થ ફળ છે. અને યોગ્ય ગુણ સ્થાને એનો વ્યવહાર હોય એ સાધન લીધું, બાહ્ય સાધન લીધું. સાધન બે પ્રકારના છે, બાહ્ય સાધન અને અંતરંગ સાધન. બાહ્ય સાધન નિમિત્તપણે કેવું હોય એનું પણ યથાર્થ જ્ઞાન હોવું જોઈએ, અને અંતરંગ સાધન પણ સાધનની અપેક્ષાએ સાધન રહેવું જોઈએ, સાધ્ય થવું જોઈએ. બીજી જગ્યાએ પણ કહ્યું છે કે આધાર આપે છે બીજા શાસ્ત્રમાં, જઈ જીનમયમ પવજ તા મા વ્યવહાર વિષયમયઃ એકેણ વિના સિદ્ધઈ તીર્થમ અન્યેણ અનુપચ્છમ. આચાર્ય કહે છે કે હે ભવ્યજીવો, એ ગાથાનો અર્થ કહે છે. ત્યાંની ગાથા છે આપણે ખ્યાલ નથી, એ નોંધ કરી હોય તો કરી હોય. આ ગાથા ત્યાંથી લીધી છે, અમૃતચંદ્ર આચાર્ય આ ગાથા લીધી છે. બનતા સુધી પુરુષાર્થી ઉપાયમાં આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય જીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને સર્વથા ન છોડો, નિશ્ચયગમ કરો પણ સર્વથા ત્યાગ કરો તો પરિસ્થિતિ તદ્દન વિપરીત. ન્યાય પણ પક્ષ કરે, જેવો બંને નિયમને નહીં છોડવાની વાત છે, તમે એકલા નિશ્ચયની વાત કરો છો, એકલાને નથી કરતા, એકલાની વાત કરતા. સ્વાધ્યાય પોતે વ્યવહાર છે. ગુરુદેવ પ્રવચન આપ્યા પછી બપોરે મંદિરમાં ભક્તિમાં પધારતા હતા, સ્વભાવનું હે પણ એક કલાક બરાબર આવ્યું હોય પ્રવચનમાં, અને પછી પાછા પોતે ભક્તિમાં પધારે, બધા ભક્તિમાં જાય ત્યારે નવા નવા માણસને એમ થાય કઈ જાતમાં ચાલે છે, કાંઈ સમજાતું નથી આપણે. હમણાં એક કલાક પહેલાં તો ધોકો લઈને જાણે સ્વભાવનો નિષેધ કરતા હતા, પાછા સ્વભાવ કરવા દઈ જાય કે બધા એમાં કાંઈ સમજાતું નથી, શું ફટફટું લાગે જરા. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં આવ્યા વિના ખરી વાત એવી છે કે જ્યારે જેટલી શુદ્ધિ પ્રગટે અને બાકીની અવસ્થામાં જે અશુદ્ધિનો અંશ રહે તેમાં તેને યથાયોગ્ય વ્યવહારના તે ગુણસ્થાનની મર્યાદાવાળા પરિણામ સહેજે સહેજે થાય, ઓછા પણ ન થાય અને વધારે પણ ન થાય, એવા જ બરાબર થાય. આ એનો એક વ્યવસ્થિત ક્રમ છે, એને જાણવો જોઈએ, એને સમજવો જોઈએ, એટલું અહીંયા કહેવા માંગે છે. એમાં કોઈ વિપરીતતા ઉભી ન થાય એના માટે એને જાણવું જોઈએ, બસ આટલું કહેવા માંગે છે. આશ્રિત શું કહ્યું, નિશ્ચયને આશ્રિત પ્રાપ્ત કરે, વ્યવહારને આશ્રિત પ્રાપ્ત ન કરે. વ્યવહાર તો તે કાળે જાણેલો પ્રયોજનમાં છે, એટલે એ તો શબ્દો વધારે હશે પિતામાં, તે કાળે જાણેલો પ્રયોજનમાં છે, એ ગુણસ્થાનના કાળે કેવો હોય કેટલું જાણવાની વાત છે. હા વાત સાચે છે. હે શું થાય છે, એટલે ગેરસમજણ ન થાય એટલે તો આ લાંબી લાંબી કિસ્તિંગ કરવી પડે, લાંબી લાંબી ચર્ચા શા માટે કરવી પડે છે કે આવો વિષય થોડો અટપટો છે અને એ વિષયમાં કોઈ ગેરસમજણ ઊભી થાય તો નુકસાન થાય આત્માને, એ ગેરસમજણ દૂર કરવા માટે છે. સ્વાધ્યાયને ચર્ચા ચાલે છે, વાતચીત ચાલે છે, અને આચાર્ય મહારાજે પણ લાંબી લાંબી વાત કરી, આટલી લાંબી વાત શું કરવા કરવી પડે છે આચાર્ય મહારાજ. ત્યાં તો એવી વાત છે કે જ્યાં જે વિષય ચાલતો હોય ત્યાં તે વિષયનો જે કહેવાનો આશય હોય એની વિરુદ્ધ વાત ન કરાય. માનો કે સોગાની જીવે દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં એ વાત કરી તો દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં એમનો જે કહેવાનો આશય છે એ આશય વિરુદ્ધ આપણે વાત ન કરવી જોઈએ. એ આશયને પુષ્ટ કરવા માટેની આપણે ગમે એટલી વાત કરીએ. અગિયારમી ગાથા આપણે વાંચીએ ત્યારે અગિયારમી ગાથાનો આશય જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો છે એની જ વાત કરાય. ત્યાં વચ્ચે રહેવાની વાત વચ્ચે ઘુસાડવી ન જોઈએ. અને બારમી ગાથામાં જ્યાં વ્યવહાર પ્રતિપાદન કરવો છે ત્યાં પછી ઓલી વાત વચ્ચે લાગવી નહીં. તો કહેવાનો આશય નહીં, ઈરાદો નથી રહેતો. ત્યાં શું કહેવા ધારે છે એટલું સમજ લીધું. અહીંયા આમ કહેવા ધારે છે, અહીંયા આમ કહેવા ધારે છે. બધું બરાબર સમજીને પછી પોતાનો યથાર્થ અભિપ્રાય ઘડવો જોઈએ. જે પ્રકારે અભિપ્રાય ઘડાશે તે પ્રકારે શ્રદ્ધાની ઉત્પત્તિ થશે, અભિપ્રાય અનુસાર શ્રદ્ધા થશે, અને એ શ્રદ્ધા જ્ઞાન અનુસાર આચરણ. આમ ક્રમ છે એનો. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન અને જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક આચરણ. આમ એટલા માટે અધૂરું નહીં સાંભળવું પણ પૂરું સાંભળવું, એટલે કે બે પડખાની વાત સાંભળવી અને પછી યથાર્થ અભિપ્રાય ઘડવો. બસ એમ વાત. આચાર્ય કહે છે કે એ ભવ્ય જીવો, જો તમે જિંમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય બંને નયોને ન છોડો. જિંમતની જે પ્રવૃત્તિ છે જિંમતને પ્રવર્તાવવાની જે પ્રવૃત્તિ છે શું એટલે તીર્થની પ્રવૃત્તિ થઈ ગઈ, એની અંદર તો નિશ્ચય ધર્મની પ્રાપ્તિ પણ હોવી ઘટે છે અને સાધકને યથાર્થતાને એનો વ્યવહાર પણ હોવો ઘટે છે. કારણ કે વ્યવહારની વિના તો તીર્થ એટલે વ્યવહાર માર્ગનો નાશ, અને નિશ્ચયની વિના તત્વ વસ્તુનો એટલે સ્વરૂપની પ્રાપ્તિનો નાશ થઈ જશે. સ્વરૂપની પ્રાપ્તિ પણ મોક્ષ માર્ગમાં છે અને મોક્ષ માર્ગમાં તીર્થની પ્રવૃત્તિ પણ છે. આચાર્ય મહારાજ ઉપદેશ આપે છે એ વ્યવહાર પથમાં આવીને ઉપદેશ આપે છે. તો ત્યાં એ એમનો જે વ્યવહાર છે એ યથાસ્થાને હોવો જોઈએ. હા, સદભાવના પરિણામમાં દુઃખ છે એ એક નિશ્ચયનો વિષય છે. એ ખરેખર દુઃખ છે. દુઃખ નથી એને દુઃખ કહ્યું છે એમ નથી. ઠીક, સુભાવમાં વાસ્તવિકપણે દુઃખ છે એ દુઃખનો અનુભવ તો દુઃખરૂપે થવો જોઈએ. એ નિશ્ચય છે, ભલે અશુદ્ધ નિશ્ચય છે. શુદ્ધ નિશ્ચય નથી પણ એ અશુદ્ધ નિશ્ચય છે, પણ એ હકીકત છે. તો વ્યવહારના પરિણામનો ત્યાગ કરીને, ત્યાગ કરીને એટલે ઓળંગી જઈને નિશ્ચયમાં વિશેષપણે લીન થાય એ પ્રકારની ત્યાં અંતર પરિણામની પ્રવૃત્તિ હોવી જોઈએ. તો ઉપર ઉપરના ગુણ સ્થાને જાય અને પૂર્ણ નિશ્ચયને પ્રાપ્ત કરે, પૂર્ણ સિદ્ધને પ્રાપ્ત કરે એમ કેમ એટલું બધું આમાંથી કાઢવું જોઈએ.
વ્યવહારના
રાગ સુભરાગ ના પરિણામ માં આવે ત્યારે દુઃખ પણ છે અનુભવમાં, અને તે કાળે તે વ્યવહારને જાણી લઈએ છે એ અનુપ્રયોજન પણ છે. ન જ જાણે તો વ્યવહાર કેવો હોય એનું ભાન રહે નહીં. દ્રષ્ટાંત દીધો તો આ લોકો અંગીમતની અંદર પણ ત્યાગ બધો કરે છે અને પાછા ગાંધો કરીએ છે. ત્યાગ કર્યો કેટલો કે દિગંબર મુનિ ત્યાગ કર્યો એટલો, ત્યાગ કરી નાખ્યો જંગલમાં રહેવા લાગ્યા. દિગંબર મુનિ જંગલમાં નથી રહેતા, ઓલા લોકો તો અત્યારે જંગલમાં રહીએ છો, એ લોકો અત્યારે વસ્તીમાં નથી રહેતા, એ જંગલમાં જ રહીએ છીએ. ત્યાં કુંભ મેળો ભરાયમાં આવે તો અલાબાદ માણસો આવે, અલ્હાબાદમાં અને હરિદ્વારમાં ગયા, ત્યાં બધા નજનો ભાવ આવે છે. બધા રહીએ જંગલમાં, વસ્તીમાં ન રહીએ, આવું મેળાવડો હોય ને આવે જુદી વાત છે. પીએ તો કાંદો પીએ, કેમ કે એને વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એ વાત એના ઉદ્દેશમાં નથી. સ્થિતિ થઈ જાય એવી દશા થઈ જાય, એવો બધા ગુણ સ્થાને મુમુક્ષુની ભૂમિકામાં ન જાણે તો પણ મુમુક્ષુથી અનુચિત વ્યવહાર થઈ જાય તો મુમુક્ષ થઈ જાય. વ્યવહાર છૂટી જાય તો નિશ્ચયપણે એનો સાચો રહેતો નથી. તો પ્રયોજન તો નિશ્ચયનું છે, મૂળ પ્રયોજન નિશ્ચયનું છે, પણ સાથે સાથે વ્યવહાર કેવો હોય એ પણ જાણવું જરૂરી પડે છે. કેમ કે એમાં પણ ભૂલ કરનારા નીકળ્યા, અથવા ભૂલ કરનારા હોય છે તો એવી ભૂલ પોતાને ન થાય એ માટે એને લાભ બધી એમ કેમ છે. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં જીનેન્દ્રિય વ્યવહાર કર્યો છે, જીનોક્ત વ્યવહાર છે, મનવચન કાયમ પ્રવૃત્તિનો એ પણ ક્ષણે ક્ષણે ઘટતો જાય. એ વધતો જાય એમ નહીં, એ ઘટતો જાય એમ છે. એવી રીતે એની પ્રક્રિયા છે એમ હોવું જોઈએ. બરાબર. અહીંયા તો એમ કહું છું કે સર્વથા વ્યવહારને છોડે તો પણ મિથ્યા દ્રષ્ટિ છે, સર્વથા નિશ્ચયને છોડે તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે મોક્ષ માર્ગમાં તો બંનેની ઉપસ્થિતિ હોય છે, પણ બંનેની ઉપસ્થિતિ હોય છે એટલે સમકક્ષ હોય છે એમ નથી એમ કહેવું.
બરાબર.
મુખ્યતા નિશ્ચયની છે અને ગમતા એમ રાખવું.
લખાણમાં
એમાં શું છે સૂક્ષ્મતાથી લીધે તો કે લક્ષ અને વજન તો નિશ્ચય સ્વરૂપ ઉપર છે.
બરાબર.
એ જે તે ગુણ સ્થાને સ્વરૂપના લક્ષ્ય જે પુરુષાર્થ થઈ રહ્યો છે એ પુરુષાર્થને કારણે જે શુદ્ધિ થઈ રહી છે અને વધી રહી છે એ જ વખતે અશુદ્ધિની મર્યાદા એ સ્થૂળ વિષય હોવાથી સમ્ય જ્ઞાનમાં સ્વતંત્રતા જ્ઞાનમાં જણાઈ જાય છે કે આ આત્મમર્યાદામાં ચાલે છે. વર્તમાન અશુદ્ધ અંશ છે એ આ મર્યાદામાં મૂકી રહ્યો છે એવું એને સહેજે સ્વપર પ્રકાશ ગણામાં જણાઈ જાય છે. ત્યારે એને જાણેલો પ્રયોજનમાં થયો. હવે એને સ્થૂળ અપેક્ષા એ કહેવું હોય તો એમ કહેવાય કે એ મર્યાદાનું જ્ઞાન ન હોય ને મર્યાદાનું ઉલ્લંઘન થાય તો ગુણ સ્થાન રહેતું નથી. જેમ કે મુનિ ઉદ્દેશિક આહાર કરે, મુનિનો વેશ હોય ને ઉદ્દેશિક આહાર લે તો 46 દિવસમાં વાળો આહાર લઈએ તો મૂળ ગુણ છૂટે છે 28માં, એને મુનિ પણ એ રીતે પણ એ પરીક્ષા કરવા માટે પણ ઉપયોગી છે. એ બીજાની વાત થઈ એ પોતાની વાત થઈ તો પોતાને તો જો શુદ્ધિ હોય તો સહેજે જણાઈ જાય છે. તો શુદ્ધિનો ક્યારેક જે કાળે અશુદ્ધિ ઉત્પન્ન હોય તે કાળે તે કાળે જાણેલો પ્રયોજનવાનો તે કાળેનો અર્થ એટલો છે કે જે કાળે પોતાને સમય જ્ઞાન વર્તે છે અને અશુદ્ધિ વર્તે છે ત્યારે તે કાળની અશુદ્ધિ જ્ઞાનમાં જણાઈ જાય છે, એની મર્યાદા સમજાઈ જાય છે અને એના ખ્યાલમાં હોય છે કે આ અશુદ્ધિ સ્થાનની મર્યાદાથી વધારે નથી. એટલે મારો શુદ્ધિ પણ બરાબર છે અને મારો વ્યવહાર પણ યથાર્થ છે, પણ એ ઘટતો જાય છે. યથાર્થ છે તો પણ એ જીનોક્ત વ્યવહાર હોવા છતાં પણ તે વ્યવહાર ઘટતો જાય છે, મટતો જાય છે, અને પૂર્ણ શુદ્ધ નિશ્ચયની પ્રાપ્તિ થતાં પછી કાંઈ પ્રયોજન રહેતો નથી, પછી વ્યવહારનું પ્રયોજન નથી એમ લીધું. એટલે બે અપેક્ષા એ વાત થઈ એમાં, એક પોતાની અપેક્ષાએ અને એક બીજા જીવને સમજવાની અપેક્ષાએ, નહીં તો અન્યાય થાય. મુનિ ન હોય ને મુનિ માને, અને મુનિ હોય અને મુનિ ન માને. જો વ્યવહાર ન સમજતો હોય મુનિનો તો મુનિ ન હોય ને મુનિ માનશે, મુનિ ન હોય ને મુનિ હોય ને નહીં માને. તો ગુસ્સાના વ્યવહારને નહીં સમજે તો ભૂલ થવાની છે. એ પ્રકાર પોતામાં પણ બીજી વાત છે, બારમાં પણ બીજી વાત છે. એટલે બંને નહીં વિના માર્ગ હતો નથી. બંને નહીંનો વિષય હોય છે માર્ગની અંદર, પરિણામની અંદર. એકલું હોય એમ કોઈ દિવસ મોક્ષ માર્ગમાં બને, એકલો નિશ્ચય હોય ને મોક્ષ માર્ગ હોય એવું કદી બને નહીં. એકલો વ્યવહાર હોય ને નિશ્ચય ન હોય એવો પણ મોક્ષ માર્ગ બને નહીં. એટલે તો આત્મસિદ્ધિમાં લીધું છે. એકાંતે વ્યવહાર નહીં, બંને સાથે રહે. મોક્ષ માર્ગમાં તો ભાઈ સાથે જ રહીએ છીએ. નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથે રહે. એક કડીમાં કેટલું સમાયું જો. લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે, હવે સાદી ભાષામાં પંડિત જયચંદ્રજી સમજાવે છે કે લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. એટલે શુદ્ધ સોનું, સોળ વાલનું સોનું હોય એ શુદ્ધ સોનું છે. પંદર વાલા સુધી તેમાં ચુરી આદિ પર સંયોગનો કાલીમાં રહે છે. ચુરી બીજી ધાતુ મળી ગયો કાંદી વગેરે, તે અશુદ્ધ સોનું થઈ ગયું. અને એને લઈને સોનું કે જે પ્રકાશ છે, સોનાનો જે સોનાપણાનો પ્રકાશ છે એમાં ઝાંખપ આવે છે. જે શુદ્ધ સોનાને સોનું પ્રકાશ છે શક્ય કે એવું અશુદ્ધ સોનું પ્રકાશતું નથી. કાલીમાં છે એની અંદર એ ખળાશ છે, તેથી અશુદ્ધ કહેવાય છે. અને તાપ દેતા એ પર સંયોગ છે, એ વસ્તુભૂત નથી, પર સંયોગ છે. અને તાપ દેતા છેલ્લા તાપથી ઉતરે ત્યારે સોળ વલ્લું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. એને તપાવે તો બીજી ધાતુ છે એ પહેલા બળે છે. સોનું કદી બળતું નથી, ગમે એટલું તપાવો તો સોનું ન બળે. સોનું જ રહીએ તપાવે શુદ્ધ કરવા માટે. એમાં ઘણું તપાવો તો સોનું રહે, બાકીનું બધું બળી જાય. બીજી ધાતુ હોય તો બળી જાય છે, અથવા મેલ હોય તો પણ બળી જાય છે. જે જીવોને સોળ વલ્લા સોનાનું જ્ઞાન શ્રદ્ધાંત તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર વલ્લા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી. શ્રદ્ધાન થયું, જ્ઞાન થયું અને પ્રાપ્તિ પણ થઈ ગઈ, એ તો પૂર્ણ શુદ્ધ થઈ ગયા. એને વ્યવહારનું કાંઈ પ્રયોજન નથી. એ અરિત થયા, શુદ્ધ થયા, એને કોઈ નીચેના વ્યવહારનું પ્રયોજન નથી. આ વંદે વંદે ભાવનું હોય એમાંથી નીકળ્યું ને પિતાંબરમાં, બીજું કેવળી ગુરુ હોય શિષ્ય એમનું છન્મસ્ત ગુરુને વંદન કરે, એ વંદન કરવાનો વંદે વંદે ભાવ જ્યાં પૂર્ણ શુદ્ધિ થાય ત્યારે તો એમાં એને વ્યવહારનું પ્રયોજન નથી. જે જીવોને સોળ વલ્લા સોનાનું જ્ઞાન શ્રદ્ધાંત તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર વલ્લા સુધીનું કાંઈ પ્રયોજનમાં નથી. અને જેમને સોળ વલ્લા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી 15 વેલા સુધીનું પણ પ્રયોજન માન છે અને જાણવું જોઈએ ચોથું ગુણ સ્થાન કેવું હોવું. મુમુક્ષુ એ ચોથા ગુણ સ્થાનમાં આવવું પ્રયોજન માન છે, ચોથા વાળાએ ઉપર જવું પ્રયોજન માન છે. જેમ જેમ એ આગળ વધે એની પ્રયોજનની સિદ્ધિ છે ને, સિદ્ધિ તો કાંઈ 13મું પણ છે કે 14મું ગુણ સ્થાન કે સીધા લઈ આવવાનું નથી, એ તો વસ્તુ સ્થિતિ છે. એમ વિકડિયામાં બેઠો હોય કે મારે કોલેજમાં જવું છે, બાર મંદિરમાંથી છૂટીને મારે કોલેજમાં જવું છે, તો કે નહીં તો તારે પછી નિશાળમાં બેસવું પડશે. નિશાળના જેટલા ધોરણ છે એ ધોરણની પરીક્ષામાં પાસ થઈને પછી તને કોલેજમાં જવા દેવામાં
આવશે.
આવશે તો કે મારે કંઈ નિશાળનું પ્રયોજન નથી, આખરમાં મારે તો આ કોલેજમાં જવાનું છે ને અહીંયાનું નહીં, એમ નહીં જવાય એમ કે છે. કેમ કે ક્રમથી જ આગળ વધારે છે, મોક્ષ માર્ગમાં ક્રમથી જ આગળ વધારે છે. એવી કોઈ વસ્તુ સ્થિતિ છે, વસ્તુનું વિજ્ઞાન એવું છે, બીજું કાંઈ કારણ નથી. આમ એ ચાલી ગયું બધું અક્રમ વિજ્ઞાન. ક્રમ ક્રમ કાંઈ નહીં, આપણે સીધા મોક્ષમાં પહોંચી ગયા. આવો તમે અમારી પાસે, તમને સીધા પહોંચાડી દે.
ચાલે
હે
પપ્પા મારે બધા
પછી કલ્પના એ ચડી જાય પછી. ત્યાં સુધી 15 વેલા સુધીનું પણ પ્રયોજનમાન છે, શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી 15 વેલા સુધીનું પણ પ્રયોજનમાન છે. એવી રીતે એ દ્રષ્ટાંત છે, હવે સિદ્ધાંત કહે છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ, હું વૈજ્ઞાનિક વાત લીધી કે આ જીવ નામનો પદાર્થ છે તે પૂજળના સંયોગથી અશુદ્ધ અનેક રૂપ એ થઈ રહ્યો છે. મનુષ્યાદી ચાર ગતિમાં અશુદ્ધિ છે, પરિણામમાં પણ અશુદ્ધિ છે. દ્રવ્ય ઉદ્ગળ સંયોગ જનિત અશુદ્ધિ છે, સીધા લઈને જેમ નથી ત્યાં જશા. ભાવે રાગાદી સંયોગ જનિત મલિનતાની અશુદ્ધિ છે, દ્રવ્યની ભાવે પણ અશુદ્ધિ છે. આ જીવ, આ જીવ નામનો પદાર્થ તે ઉદ્ગળ સંયોગથી અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે, અનાદિથી આ પરિસ્થિતિ છે. તેના સર્વપરદ્રવ્યોથી ભિન્ન એક નાયકપણા માત્રનું જ્ઞાન, શ્રદ્ધાંત તથા આચરણ રૂપ પ્રાપ્તિ, એ ત્રણે જેમને થઈ ગયા તેમને પૂજગળ સંયોગજનિત અનેક રૂપપણાનો કહેનારો અશુદ્ધ નહીં, કાંઈ પ્રયોજનવાન એટલે મતલબનો કોઈ મતલબનો નથી. ત્યારે સર્વપરદ્રવ્યોથી ભિન્ન, તેના સર્વપરદ્રવ્યોથી ભિન્ન એક નાયક માત્રપણાનો શ્રદ્ધાન જ્ઞાનને આચરણ રૂપ પ્રાપ્તિ, એ ત્રણ જેમને થઈ ગયા, પૂરેપૂરા થઈ ગયા, હું થઈ ગયા એટલે પૂરેપૂરા થઈ ગયા, તેમને તો પૂર્વ સંયોગ જનિત અનેક રૂપપણાને કહેનારો અશુદ્ધ નહીં, કાંઈ પ્રયોજનવાન એટલે મતલબ ન રહેતો. જ્યાં પૂર્ણ શુદ્ધિ થઈ એને તો પછી વ્યવહારનો વિષયનો ઉપદેશ જ નથી. ઉપદેશ એક તો અજ્ઞાની મુમુક્ષુ જીવને છે, અને એક ઉપદેશ જ્યાં સુધી છઠ્ઠું ગુણ સ્થાને વ્યવહાર કહેવા સાંભળવાનો વ્યવહાર છે ત્યાં સુધી છે, પછી ઉપદેશ નથી. અને એમાં એમ ઉપદેશ આવે કે છઠ્ઠું સાતમાંથી 12મું ગુણ સ્થાન આવવું હોય, 13મું 14મું આવવું હોય, એમ ઉપદેશમાં બધી વાત આવી જાય છે. પહેલેથી છેલ્લે સુધીની પૂર્ણ શુદ્ધ થઈ ગયા એને તો કોઈ વ્યવહારનું પ્રયોજન, નીતિ કોઈ પ્રયોજન એને રહેતું નથી, કેમ કે એની પ્રવૃત્તિ નથી, એના પરિણામ નથી, કાંઈ નથી. પછી આ લોકોને ખબર નથી, ભગવાનને માને નીકળે છે એમાં તો એટલી વાતો લીધી છે ને, એ ગૌતમ તો આમ કરે, સલામ આમ ભગવાન તો બોલે છે. તમે કહો છો ભગવાનને કાંઈ પ્રવૃત્તિ નથી ને વ્યવહાર નથી, પણ ભગવાન તો ભૂલે છે,
ભગવાન
અને ભગવાન તો ચાલે પણ છે, વિહાર પણ કરે છે, કેવળ નો વિહાર લીધો છે. જો ભૂલતા હોય ને ચાલતા હોય તો પછી આર ને આર નો વાંધો શું કરવા લ્યો છે એમ કે. ખ્યાલ નથી જો વિતરાગ ભાવે એ સ્વયં થાય છે, એનો ઉપયોગ દેવાની જરૂર નથી પડતી. મન વચન કાયાના યુગમાં પણ કેટલું રહિત પણ થઈ શકે છે અને કેટલીક ક્રિયા એવી છે કે ઉપયોગ ન હોય તો થઈ જ શકે નહીં. એ બે વિભાગની જેને વહેંચણી નથી એ બધું ખીચડો કરી નાખે છે. આ હોય તો આમે હોય ને આમ હોય તો આમે હોય એવું બધું નથી. શું કહે છે કે જેને સર્વ પર દ્રવ્યોથી ભિન્ન એક જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન પ્રધાન અને આચરણરૂપ પ્રાપ્તિ એ ત્રણ જેમને થઈ ગયા તેમને તો પૂદગળ જનિત અનેકપણાને કહેનારો અશુદ્ધ નહીં કાંઈ પ્રયોજનવાન નથી. નીચેની કક્ષાના ઉપદેશની પણ એને જરૂર એ નથી. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ એટલે પૂર્ણ શુદ્ધતા નથી થઈ એમ જોવાય. શુદ્ધ ભાવની પ્રાપ્તિ એટલે પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનું કથન છે તેટલું યથા પદવી યથા પદવી પ્રયોજન વાળો એમ કહેવાય. જે ભૂમિકામાં જે હોય તેનું તેને પ્રયોજન છે કેમ કે એટલું એને જણાયા વિના એનું પોતાના પરિણામમાં થતી અશુદ્ધિ જ્ઞાનીને જણાયા વિના રે નહીં. કોઈ એમ કે જ્ઞાની અમે જ્ઞાની છે ને અમને એટલો શુદ્ધાત્મા જણાય છે બીજું કાંઈ નથી જણાતું તો એ વાત બરાબર. એને પોતાના પરિણામમાં ચાલતો જે અશુદ્ધિનો વ્યવહાર તે જણાયા વિના રે જ નહીં. જણાય જ એ તો સ્થૂળ છે, સ્વભાવ તો સૂક્ષ્મ છે અને આ રાગાદી ભાવ તો સ્થૂળ છે સુધવા અને એની મર્યાદા પણ જણાય છે. એમાં કેટલો રસ પીતો છે હજી કેટલો ભાવ જાય છે એ બધું એને જણાય. એમાં સૂક્ષ્મ અભ્યાસ એને અવલોકન એને નાની કેટલું યથાપદવી પ્રયોજન વાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે. હવે હું મુમુક્ષુની વાત કરે આ સુધી તો મોક્ષ માર્ગની વાત લીધી, હવે મુમુક્ષુને અનુલક્ષીને કહે છે કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય એટલે કે જે સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું એવા મુમુક્ષુ જીવને ન થયું હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું. જ્યાંથી યથાર્થ ઉપદેશ મળે હો વિપરીત ઉપદેશ મળે ત્યાં સાંભળવું એમ ન સાંભળવું એમ આવી જાય છે. આમાં નથી આવતું એ શબ્દમાં કેવી વાત હતી કે ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન મિત્રોનું સાંભળવું, સાંભળીને ધારણ કરવું એટલે અંગીકાર કરવું. સાંભળીને સંતોષ માનવો એમ નહીં કે ચાલો આપણને સાંભળવા તો મળ્યું, એક કલાક સાંભળ્યું તો ખરું, બીજાને તોય મળતું નથી, આપણને એટલો તો લાભ થયો એમ સાંભળવું, એને અંગીકાર ઉપદેશને કરવો, ધારણ કરવું. તથા જીન વચનોને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ જીનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવર્તવું પ્રવર્તવું પ્રયોજનમાન છે. વાત કરી જયચંદજી એ વાત વિશેષ છે. જયચંદજી પોતે આગળ પાછળની વિશેષ વાતો કથા વાર્તાની અંદર નાખી છે, ઘણી જગ્યાએ નાખી છે. એણે જીન વચનોને સાંભળવા એટલે સ્વાધ્યાય કરવો, એ સ્વાધ્યાયને અંતરમાં ઉતારવો, ધારણ કરવું એટલે માત્ર કોઈ ધારણા કરવી એમ નહીં, એને અંતરમાં
ઉતારવો.
અને જીન વચનો ને કહેનારા શ્રી જીન ગુરુ ની ભક્તિ, ભક્તિ એટલે બહુમાન, ભક્તિ એટલે એનું પદ ગાય એટલે ભક્તિ થઈ ગઈ એમને. ભાવમાં બહુમાન આવવું અને તે પણ સ્વરૂપ ઓળખીને આવે તો એ દર્શન નો ઉપર અસર કરે. એના મોહ ને પીડ્યા વિના નિર્મોહી સ્વરૂપ નું બહુમાન, નિર્મોહી આત્મા નું બહુમાન એ મોહ ને તોડવાનું એક નિમિત્ત થાય છે, કારણ થાય છે. એ જીન ગુરુ ની ભક્તિ પ્રવર્તવું, જીનબીમના દર્શન પણ કરવા, દર્શન આદિ દર્શનમાં ઇત્યાદિ દર્શન કરવું, પૂજા કરવી, જે કાંઈ વાત છે ભગવાનની પૂજાના કોઈ પ્રકારના એમાંથી એ પ્રવૃત્તિ છે. એ વ્યવહાર માર્ગમાં પ્રવર્તન પ્રયોજનવાન છે અને એ વ્યવહાર હોવો ઘટે છે. મુમુક્ષુનો વ્યવહાર આવો હોવો ઘટે છે. આ 12મી ગાથાના ભાવાર્થમાં મુમુક્ષુ માટે જયચંદીએ અને જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય પરદ્રવ્યનું આલંબન છોડાવવાનું અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ સમિતિ ગુપ્તિ પંચ પરમેશ્વરીના ધ્યાનરૂપ પ્રવર્તન એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું એવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. બહુ ચોખ્ખું જોયું, સ્પષ્ટ કરી નાખ્યું છે કે જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ એટલે પૂર્ણતા થઈ નથી. પૂર્ણ શુદ્ધ જ્ઞાન આદિ મોક્ષ દિશાની પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પૂર્વકથિત કાર્ય એટલે આગળ જે કહ્યું તે વ્યવહાર કે જીન વચનોનું સાંભળવું ધારણ કરવું વગેરે, જીન ગુરુદેવની ભક્તિ જીનબીના દર્શન ઇત્યાદિ એ લઈ લેવા. એ ઉપરાંત હવે પરદ્રવ્યનું આલંબન છોડાવવાનું અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ, કેવા શું ગ્રહણ? પરદ્રવ્યનું આલંબન છોડાવવાનું, આલંબન છૂટવું જોઈએ, આશ્રય છૂટી જાય એના માટે ત્યાગ ઉદ્દેશ છે. અણુવ્રતમાં દેશ ત્યાગ એટલે અમુક ત્યાગ અને મહાવ્રતમાં સર્વથા ત્યાગ, પૂરો ત્યાગ, પૂર્ણ ત્યાગ. દેશ સંયમ એટલે અમુક ભાગે સંયમ અને પૂર્ણ સંયમ, પાંચમો ગુણસ્થાન અને છઠ્ઠો ગુણસ્થાન. એ શા માટે કહ્યું છે કે પરદ્રવ્યનું આલંબન છોડાવવા માટે માર્મિક વાત. લોકો ત્યાગ કરે છે પણ આલંબન છૂટતો આશ્રય છૂટી જવું, વિકલ્પ ન થાય. નિર્વિકલ્પ વિતરાગ ભાવની એટલી સ્થિરતા સ્વભાવમાં વધે કે કેટલાક કેટલાક પ્રકારના ગુણસ્થાન અનુસારના બુદ્ધિપૂર્વકના વિકલ્પનો અભાવ થાય ત્યારે એને એનું આલંબન છૂટી ગયું એમ કહેવામાં આવે છે. આમ છે, ખાલી શુભાંગ નથી, વિતરાગતા સહિત વિકલ્પનો અભાવ થાય, રાગનો અભાવ થાય, શુભભાવનો અશુભભાવનો અભાવ થાય એ છોડાવવાનું અણુવ્રત અને મહાવ્રતનું ગ્રહણ છે. સમિતિ ગુપ્તિ પંચ પરમેશ્વરીના ધ્યાનરૂપ પ્રવર્તન એ જાતનો વ્યવહાર પણ ત્યાં એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ થઈ નાની ધર્માત્મા હોય તેની સંગતિ નો વિષય કૃપાલજીમાં બહુ આવે છે ને, એની સંગતિ કરવી, એના સંગમાં જાવું. બીજો સંગ તો ઘેરો ઘાલીને ઊભો છે એનો શું થઈ જતા તારા પરિણામમાં ફેરફાર થયા વિના રહેશે એવી તારી એવી ઉપાદાનની યોગ્યતા છે કે નિમિત્તાધીન પરિણામ થાય છે ને એની અસર આવે છે આવે છે એટલે તું લે છે એની અસર માટે તારે વિવેક કરવો કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો એનો વિવેક કરવો અને વિશેષ જાણવા માટે શાસ્ત્ર નો અભ્યાસ પણ શાસ્ત્ર સાંભળવો અને પોતે પણ એકાંતમાં પણ પોતાનો સ્વતંત્ર વિચારથી પણ અભ્યાસ કરવો માત્ર સાંભળવું એમ નહીં પોતે પણ સ્વતંત્ર વિચારધારાથી એનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પણ પોતે પ્રવર્તવું અને બીજા એ પ્રવર્તા હોય એને પ્રવર્તાવવું અથવા પ્રવર્તા હોય એને અનુમોદવું બે એમાં આવી જાય છે કરવું કરાવવું ને કરવાનો નિષેધ ન હોય કરાવવાનો નિષેધ ન હોય કોઈ કરે એને અનુમોદન મૂળથી વિરુદ્ધ અનુમોદન હોય નહીં તો ને એમાં આવી જાય છે એવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનમાન આ રીતે અંગીકાર કરવો એનું પ્રયોજન છે પ્રયોજન છે એ પ્રયોજન ન સમજે તો મૂળ પ્રયોજન પણ છૂટી જશે આટલું સ્થૂળ પ્રયોજન નહીં સમજે તો સૂક્ષ્મ જે નિશ્ચયના આશ્રયનું પ્રયોજન છે એનો નાશ થઈ જશે એમ છે જે વચન વ્યવહાર છે આમ કરવું આમ કરવું આમ કરવું એમાં પરદ્રવ્યના કાર્યો કરવાની વાત આવી તો એના ઉપર અહીંયા સ્પષ્ટીકરણ ખૂબ મોટું
ભગવાન